એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર એમ કે ઊંડાણપૂર્વક વાત કરીશું જે કદાચ થોડો અઘરો લાગે પણ આપણી આજની દુનિયાને સમજવા માટે બહુ જ જરૂરી છે. ઉત્તર વસાહતીવાદ એટલે કે પોસ્ટ કોલોનિયલિઝમ, અને આ સમજવા માટે આપણે રોબર્ટ યંગના પુસ્તક પોસ્ટ કોલોનિયલિઝમ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનનો આધાર લઈશું. નાનકડું પુસ્તક છે પણ વિચારો બહુ મોટા છે એમાં
ખરેખર. અને આ વિષય જુઓ, ખાલી ઇતિહાસ નથી, આજે પણ દુનિયાભરમાં જે આર્થિક અસમાનતા દેખાય છે, રાજકીય તણાવ ચાલે છે, સાંસ્કૃતિક ગૂંચવણો છે, એ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક પહેલા વસાહતી ભૂતકાળમાં જ પડેલા છે. યુરોપિયન દેશોએ જે રીતે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા પર શાસન કર્યું એની અસર આજે પણ અનુભવાય છે. એટલે આ ચર્ચા ખાલી એકેડેમિક નથી, ખરું ને?
બરાબર. આપણી આસપાસ શું બની રહ્યું છે સમજવાની ચાવી છે.
ચોક્કસ.
તો આ ચાવી આપનાર લેખક રોબર્ટ જે સી યંગ, એમના વિશે થોડું જાણીએ. અત્યારે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને આ ક્ષેત્રમાં મોટું નામ છે, પણ એમના કામમાં એવું તે શું ખાસ છે?
જુઓ, યંગની ખાસ વાત એ છે કે તેઓ ઉત્તર વસાહતીવાદને, મતલબ ખાલી પુસ્તકાલયની થિયરી, નથી માનતા.
અચ્છા.
એ ભાર દઈને કહે છે કે આ વિચારધારા યુનિવર્સિટીના ક્લાસરૂમમાં નહીં પણ વસાહતવાદ સામે જે લોકો લડ્યા એમના સંઘર્ષમાં, પેલી રાજકીય ચળવળોમાં જન્મી છે. તેઓ સિદ્ધાંતને સીધો ઇતિહાસ અને રાજકીય એક્શન સાથે જોડે છે અને ખાસ કરીને પેલી ત્રિખંડીય ચળવળ પર બહુ ફોકસ કરે છે.
ત્રિખંડીય એટલે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા.
હા, એજ. એ દેશો વચ્ચે સામ્રાજ્યવાદ સામે એક થવાનો જે પ્રયાસ થયો હતો ને, એના પર. યંગ માટે તો આ રાજકીય એકતા જ ઉત્તર વસાહતી વિચારનું સાચું હૃદય છે. એ ફ્રાન્સ ફેનન જેવા એક્ટિવિસ્ટ અને એડવર્ડ સઈદ જેવા થિયરિસ્ટ બંનેને એક સાથે જુએ છે.
ઓહ, આ તો રસપ્રદ વાત છે. એટલે સિદ્ધાંત પહેલા, વાસ્તવિકતા, સંઘર્ષ પહેલા. તો પછી આ જે પુસ્તક છે વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એનો મુખ્ય હેતુ શું છે? શું કહેવા માંગે છે યંગ?
મુખ્ય હેતુ છે ને કે ઉત્તર વસાહતીવાદ વિશે જે સામાન્ય ગેરસમજોછો છે એ દૂર કરવી.
જેમ કે
ઘણા લોકો એમ માને કે આ તો ખાલી સાહિત્ય કે સંસ્કૃતિનું વિશ્લેષણ છે, પણ યંગ કહે છે, ના ભાઈ ના, આ મૂળભૂત રીતે એક રાજકીય પ્રોજેક્ટ છે. એનો જન્મ જ વસાહતવાદ વિરોધી મુક્તિ ચળવળોમાંથી થયો છે. પુસ્તકનો મુખ્ય તર્ક એમ છે કે જો તમારે ઉત્તર વસાહતીવાદ સમજવો હોય તો તમારે પેલી 1960ના દાયકાની રાજકીય લડાઈઓ, પેલી ત્રિખંડીય જેવી, એને સમજવી પડે.
બરાબર.
પુસ્તક સમજાવે છે કે વસાહતવાદ કેવી રીતે ચાલતો હતો, એનો વિરોધ કેમ થયો અને એ વિરોધમાંથી કયા વિચારો, કયા સિદ્ધાંતો ઊભા થયા જે આજે પણ લાગુ પડે છે. એમ સમજો ને, પુસ્તક સવાલ પૂછે છે કે વસાહતવાદ પૂરો થઈ ગયો તો પણ એની અસરો કેમ ચાલુ છે, અને એને સમજવા અને એનો સામનો કરવા ઉત્તર વસાહતી વિચાર કઈ રીતે મદદ કરી શકે.
સમજાઈ ગયું. એટલે પુસ્તક સીધા સઈદ, સ્પિવાક, ભાભા પર નથી જતો, પહેલા પાયો નાખે છે ઇતિહાસ, રાજકારણ. તો ચાલો એના કેટલાક મુખ્ય મુદ્દાઓમાં ઊંડા ઉતરીએ. શરૂઆત વસાહતવાદથી કરીએ. યંગ એને કેવી રીતે જુએ છે? ખાલી રાજકીય શાસન તરીકે?
ના ના, જરાય નહીં. યંગ બહુ સ્પષ્ટ છે કે વસાહતવાદ ખાલી રાજકીય કે લશ્કરી કંટ્રોલ નહોતો, એક આખી સિસ્ટમ હતી, હિંસા અને શોષણ પર ટકેલી. એના બે મુખ્ય પાસા હતા. એક તો દેખીતો કબજો, જમીન, સાધનો, લોકો પર સીધું રાજ, અને બીજું જે કદાચ વધારે ઊંડું અને ખતરનાક હતું, તે વૈચારિક નિયંત્રણ.
વૈચારિક નિયંત્રણ એટલે
કે જાતિ અને સંસ્કૃતિના આધારે શ્રેષ્ઠતાનો વિચાર, કે ભાઈ પશ્ચિમી સંસ્કૃતિ જ સભ્ય છે અને બાકીના તો પછાત છે, એટલે એમને સુધારવા પડે. આ પેલું સિવિલાઇઝિંગ મિશનવાળું બહાનું.
હા, સાંભળ્યું છે.
આની પાછળ આર્થિક કારણો તો હતા જ, કાચો માલ લૂંટવો, બજાર મેળવવું, સસ્તા મજૂર. પણ યંગ એક બહુ મહત્વની વાત કરે છે, જ્ઞાનતંત્રી હિંસા,
એપિસ્ટેમિક વાયોલન્સ.
હા, એજ. મતલબ કે સ્થાનિક લોકોનું જે જ્ઞાન હતું, એમની ભાષાઓ, એમની સંસ્કૃતિઓ, એ બધાને નકામા ગણી કાઢવાના અને પશ્ચિમી જ્ઞાન અને મૂલ્યો જ સાચા છે એમ ઠોકી બેસાડવાનું, આણે લોકોની પોતાની ઓળખ પર, એમના ઇતિહાસ પર બહુ ઊંડી અસર કરી છે.
બાપરે, એટલે શારીરિક ગુલામી તો ખરી જ, પણ માનસિક રીતે પણ ગુલામ બનાવવાની કોશિશ ખરેખર ગંભીર વાત છે. પણ તમે કહ્યું એમ લોકો ચૂપ નહોતા બેઠા, પ્રતિકાર થયો. તો આ પ્રતિકાર અને ખાસ કરીને પેલી ત્રિખંડીય ચળવળ, એના વિશે યંગ શું કહે છે? એ કેમ આટલી મહત્વની?
બરાબર, યંગ માટે તો ઉત્તર વસાહતીવાદનો પાયો જ પ્રતિકાર છે. બીજા પ્રકરણમાં એ વસાહતવાદ વિરોધી ચળવળોની વાત કરે છે, અને એ કંઈ એક સરખી નહોતી, દુનિયાભરમાં ફેલાયેલી હતી અને સ્વરૂપ પણ અલગ અલગ.
હા, જેમ કે ભારતમાં ગાંધીજીનો અહિંસક માર્ગ.
બરાબર, તો ક્યાંક અલ્જીરિયા કે વિયેતનામ જેવી સશસ્ત્ર લડાઈઓ હતી, ક્યાંક આફ્રિકામાં સાંસ્કૃતિક રીતે પોતાની ઓળખ પાછી મેળવવાના પ્રયાસો હતા. પણ યંગનું મુખ્ય ફોકસ આવે છે ત્રીજા પ્રકરણમાં, ત્રિખંડીય પર.
હા, એ હવાનાવાળી પરિષદ
1966, ક્યુબા, હવાના. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના દેશો ભેગા થયા, ઘણા નવા નવા આઝાદ થયેલા, કેટલાક હજુ લડતા હતા. હેતુ શું હતો? તો કે પશ્ચિમી સામ્રાજ્યવાદ, ખાસ કરીને અમેરિકાનો જે પ્રભાવ વધી રહ્યો હતો, એની સામે એક થવાનો. યંગ તો એમ માને છે કે આ પરિષદ ઉત્તર વસાહતીવાદનો ક્લાઇમેક્સ હતો, જ્યાં ત્રીજી દુનિયાએ પહેલીવાર પોતાને એક ગ્લોબલ પોલિટિકલ ફોર્સ તરીકે સ્થાપિત કરવાની કોશિશ કરી. ચે ગુવેરા જેવા નેતાઓ એના સિમ્બોલ બન્યા. એટલે આ બતાવે છે કે ઉત્તર વસાહતીવાદ શરૂઆતમાં કોઈ પુસ્તકોની ચર્ચા નહોતી, પણ દુનિયા બદલવા માટેની એક ક્રાંતિકારી રાજકીય લડાઈ હતી.
આ ત્રિખંડીય જોડાણની વાત ખરેખર આંખ ખોલી નાખે એવી છે. મોટાભાગે આપણે ઉત્તર વસાહતીવાદને સઈદ બાબા સાથે જોડીએ છીએ, તો પછી આ રાજકીય ઉર્જામાંથી શૈક્ષણિક સિદ્ધાંતો કેવી રીતે બન્યા? એમના યોગદાનને યંગ કઈ રીતે જુએ છે?
હા, યાઉંચ અથા પ્રકરણમાં એમની વાત કરે છે, પણ હંમેશા પહેલા રાજકીય સંઘર્ષના સંદર્ભમાં જ. એ સમજાવે છે કે આ વિચારકોએ શું કર્યું. એમણે વસાહતવાદની અસરો અને એના પ્રતિકારને સમજવા માટે નવા વૈચારિક ઓજારો, નવા કોન્સેપ્ટ્સ આપ્યા.
જેમ કે
એડવર્ડ સઈદ, એમનું પુસ્તક ઓરિએન્ટલિઝમ. એમાં એમણે બતાવ્યું કે પશ્ચિમે કેવી રીતે પૂર્વ વિશે એક ખોટું પૂર્વગ્રહવાળું સ્ટીરિયોટાઇપ ચિત્ર ઊભું કર્યું, અને આ ચિત્ર શાસન કરવામાં મદદ કરતું હતું. એમણે બતાવ્યું કે જ્ઞાન અને ભાષા એ શક્તિ વગરના નથી હોતા.
હા, ડિસ્કોર્સ ઇઝ પાવર.
બરાબર. પછી ગાયત્રી સ્પિવાટ, એમણે સબાલ્ટનનો ખ્યાલ આપ્યો, એટલે સમાજના એવા લોકો જે સાવ હાંશિયામાં છે, જેમનો અવાજ ઇતિહાસમાં સંભળાતો જ નથી, ખાસ કરીને સ્ત્રીઓ. એમનો પેલો પ્રશ્ન છે ને, શું સબાલ્ટન બોલી શકે છે? એ આપણને વિચારવા મજબૂર કરે છે.
ખરેખર, કોની વાત સંભળાય છે અને કોની નહીં?
હોમી ભાભા, એમણે વસાહત કરતા અને વસાહતી વચ્ચેના જે જટિલ સાંસ્કૃતિક લેવડદેવડ થાય એના પર ફોકસ કર્યો. સંકરતા, હાઇબ્રિડિટી, નકલ, મિમિક્રી જેવા શબ્દો આપ્યા. એમણે બતાવ્યું કે સંસ્કૃતિઓ જ્યારે ભળે ત્યારે કેવી નવી ઓળખો બને છે, જે પેલા શુદ્ધતાના વસાહતી આગ્રહને તોડી નાખે છે.
સંકરતા પર તો યંગે આખું પ્રકરણ લખ્યું છે ને, પ્રકરણ 6.
હા, કારણ કે એ બહુ મહત્વનો કોન્સેપ્ટ છે. વસાહતકર્તાઓ માટે તો સંસ્કૃતિનું કે વંશનું મિશ્રણ એટલે અશુદ્ધિ, ખરાબી. પણ ભાભા જેવા વિચારકો એને પ્રતિકાર અને ક્રિએટિવિટીની જગ્યા તરીકે જુએ છે.
કેવી રીતે?
એ કહે છે કે જ્યારે બે સંસ્કૃતિઓ ટકરાય કે ભળે ત્યારે કંઈક ત્રીજું જ ઊભું થાય છે, એક નવી મિશ્રિત ઓળખ. એ આપણે વિરુદ્ધ તેઓ વાળી જે ચોખ્ખી લાઈનો વસાહતવાદે દોરીતી એને ભૂંસી નાખે છે, એક ત્રીજી જગ્યા બનાવે છે જ્યાં નવી રીતે જીવી શકાય.
આ તો બહુ રસપ્રદ છે. અને નારીવાદ અને સબાલ્ટન પર પણ યંગ વાત કરે છે પ્રકરણ 7માં. એ બંને કઈ રીતે જોડાયેલા છે?
એ બહુ અગત્યનો મુદ્દો છે. વસાહતી સમાજમાં સ્ત્રીઓ તો ઘણીવાર બેવડા વસાહતવાદનો શિકાર બનતી હતી.
બેવડા?
હા, એક તો વિદેશી શાસકોનું દમન અને બીજું પોતાના જ સમાજના પુરુષ પ્રધાન માળખાનું દમન. એટલે ઉત્તર વસાહતી નારીવાદ પશ્ચિમી નારીવાદની પણ ટીકા કરે છે, કેમ કે એ લોકો ઘણીવાર જાતિ અને સામ્રાજ્યના મુદ્દા ભૂલી જતા હતા. અને રાષ્ટ્રવાદી ચળવળોની પણ ટીકા કરે છે, કારણ કે એ લોકો સ્ત્રીઓના અધિકારોને બાજુ પર મૂકી દેતા હતા. અને અહીંયા સ્પિવાકનો પેલો સબલ્ટરનો ખ્યાલ ફરી આવે છે. સમાજના એવા જૂથો, ખાસ કરીને ગ્રામીણ નિરક્ષર સ્ત્રીઓ, જે એટલા હાશિયામાં છે કે એમનો અવાજ અસરકારક રીતે સંભળાતો જ નથી. પેલો સવાલ, શું સબલ્ટર્ન બોલી શકે છે, એ પૂછે છે કે શું સત્તાના માળખા એમના અવાજને સાંભળવા દેશે? શું આપણે એમને સમજી શકીશું?
એટલે પહેલા રાજકીય લડાઈ, પછી એના પરથી સિદ્ધાંતો વિકસ્યા જેને સંસ્કૃતિ, ઓળખ, જ્ઞાન અને હાસ્યામાં ધકેલાયેલા લોકોના પ્રશ્નો ઉઠાવ્યા. અને યંગ એમ પણ કહે છે ને કે આ બધું ખાલી ઇતિહાસ નથી, આજે પણ ચાલુ છે. પેલો નવ વસાહતવાદ અને વૈશ્વિકીકરણ.
બિલકુલ. આઠમા પ્રકરણમાં યંગ બરાબર આ જ વાત કરે છે. એ વૈશ્વિકીકરણને ઉત્તર વસાહતીવાદ સાથે જોડે છે. એ દલીલ કરે છે કે આજનું ગ્લોબલાઇઝેશન ઘણી રીતે નવ વસાહતવાદ જેવું જ છે.
કઈ રીતે?
ભલે દેશો કાગળ પર સ્વતંત્ર હોય, પણ આર્થિક રીતે જુઓ કોના પર નિર્ભર છે? શક્તિશાળી દેશો, વર્લ્ડ બેંક, IMF, મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ, પૈસાનો પ્રવાહ હજુ પણ ક્યાંથી ક્યાં જાય છે? ગ્લોબલ સાઉથ એટલે કે આપણા જેવા વિકાસશીલ દેશોમાંથી ગ્લોબલ નોર્થ એટલે કે વિકસિત દેશો તરફ.
હા, એ તો છે. દેવું, વેપારની શરતો.
બરાબર. દેવું, અસમાન વેપાર, સાંસ્કૃતિક દબાણ, આ બધું જૂના વસાહતી સંબંધો જેવું જ નથી લાગતું. યંગ કહે છે કે ઉત્તર વસાહતી વિચારો આપણને આ નવી હકીકતને ઓળખવામાં અને એને પડકારવામાં મદદ કરે છે. એ જૂના સામ્રાજ્યો અને આજના ગ્લોબલ ઓર્ડર વચ્ચેની કડી બતાવે છે.
તો આટલી બધી ઊંડાણપૂર્વકની વાત પછી જો આપણે શ્રોતાઓ માટે આ પુસ્તકના 3-4 મુખ્ય સંદેશા તારવવા હોય જે ખાસ યાદ રાખવા જેવા હોય તો એક કયા હશે?
ચોક્કસ. મારા મતે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ, ઉત્તર વસાહતવાદ એ ખાલી થિયરી નથી, એ પોલિટિક્સ છે. એના મૂળ યુનિવર્સિટીમાં નહીં પણ વાસ્તવિક જીવનના સંઘર્ષોમાં, પેલી ત્રિખંડીય જેવી મુક્તિ ચળવળોમાં છે.
બરાબર. અને બીજો મુદ્દો હું કહીશ, વસાહતવાદનો વારસો હજુ પૂરો નથી થયો, એ જીવંત છે. આ ઇતિહાસનું પાનું નથી જે વંચાઈ ગયું. એની અસરો આજે પણ આપણને દેખાય છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં, અર્થતંત્રમાં, જાતિવાદમાં, અરે આપણી વિચારવાની રીતમાં પણ. ભારતમાં જોઈ લો ને.
સાચી વાત છે. ત્રીજો મુદ્દો, પ્રતિકાર હંમેશા થયો છે અને એ મહત્વનો છે. જે લોકો વસાહતવાદ નીચે જીવ્યા એ ખાલી બિચારા પીડિત નહોતા, એ લડ્યા પણ હતા. રાજકીય રીતે, સાંસ્કૃતિક રીતે, બૌદ્ધિક રીતે, દરેક રીતે. એમની એજન્સી, એમનું કર્તૃત્વ યાદ રાખવું જરૂરી છે.
અને ચોથો, જે મને બહુ ગમ્યો, સંસ્કૃતિ અને ઓળખ એ પણ યુદ્ધના મેદાન જેવા છે. લડાઈ ખાલી જમીનની નહોતી, ભાષા, ઇતિહાસ, કળા, ઓળખ આ બધું પણ કંટ્રોલ કરવાનો પ્રયાસ હતો. એટલે પેલું મનનું ડીકોલોનાઇઝિંગ કરવું બહુ જરૂરી છે, માનસિક ગુલામીમાંથી બહાર આવવું. અને હા, ભાભાનો પેલો સંકરતાનો વિચાર,
હા, એ બતાવે છે કે આ સંઘર્ષમાંથી કંઈક નવું, કંઈક રચનાત્મક પણ બની શકે છે, જે પેલી શુદ્ધ ઓળખના દાવાઓને તોડી પાડે છે. ભારત જેવો દેશ તો સાંસ્કૃતિક મિશ્રણનું, સંકરતાનું જીવતું જાગતું ઉદાહરણ છે.
ખરું. અને આ પુસ્તકમાં આવા ઘણા ધારદાર વિચારો છે જે યાદ રહી જાય. કદાચ આપણે એમાંથી અમુક કથનો જેવા વિચારો ટાંકી શકીએ.
હા, ચોક્કસ. જેમ કે એક મુખ્ય વિચાર જે યંદ વારંવાર કહે છે તેને આમ કહી શકાય, સિદ્ધાંત ક્રાંતિ પછી આવે છે. ઉત્તર વસાહતીવાદ યુનિવર્સિટીના સેમિનાર રૂમમાં નહીં પણ હવાના, અલ્જિયર્સ અને હનોઈના સંઘર્ષોમાં જન્મ્યો હતો. આ ફરી એ જ વાત, રાજકારણ પહેલા, થ્યોરી પછી.
બરાબર. અને બીજો એક સઈદના કામમાંથી આવતો વિચાર, સામ્રાજ્યની અસલી તાકાત એની સેનામાં નહોતી પણ એના પુસ્તકોમાં અને નકશાઓમાં હતી. ઇતિહાસ લખવાની શક્તિ, બીજાને પછાત અને શાસન કરવા લાયક ઠરવવાની શક્તિ, આ સીધું જ્ઞાન અને સત્તાના સંબંધ પર છે.
અને સ્પિવાકનો પેલો સવાલ જે આપણને હચમચાવી દે, કોણ છે જે ઇતિહાસમાં બોલી નથી શક્યું? શું સૌથી નીચેના સ્તરના, હાંશિયામાં ધકેલાયેલા સબોલ્ટન ખરેખર બોલી શકે છે? અને શું આપણે એમના વતી બોલ્યા વગર એમને સાંભળી શકીએ છીએ? આ આપણી નૈતિક જવાબદારી પર પ્રશ્ન ઉઠાવે છે.
અને છેલ્લે પેલો નવ વસાહતવાદવાળો મુદ્દો, આજનું વૈશ્વિકીકરણ ઘણી રીતે તો એ જૂના વસાહતવાદનું નવું રૂપ જ છે. મૂડીનો પ્રવાહ, શ્રમનું શોષણ, સાંસ્કૃતિક ધોરણો લાદવા, આ બધું જૂની રમત છે, નવા નિયમોથી રમાઈ રહી છે. ઉત્તર વસાહતવાદ આપણને આ ઓળખવામાં મદદ કરે છે.
બરાબર, આ વિચારો ખરેખર બહુ ઊંડા છે.
હા, પણ સવાલ એ થાય કે આ બધું જાણીને સામાન્ય માણસ શું કરી શકે? આપણા રોજિંદા જીવનમાં આ બધું કઈ રીતે કામ લાગે?
ઘણી રીતે કામ લાગી શકે છે. પહેલું તો આપણે જે કંઈ જોઈએ છે, વાંચીએ છીએ મીડિયા, એના પ્રત્યે થોડા વધુ જાગૃત થઈ શકીએ. ફિલ્મોમાં, સમાચારોમાં, અરે જાહેરાતોમાં પણ બિન પશ્ચિમી લોકોને અથવા આપણા જ દેશના અમુક સમુદાયોને કેવી રીતે બતાવાય છે, શું એમાં પેલી ઓરિએન્ટલિસ્ટ છાપ, પેલા સ્ટીરિયોટાઈપ દેખાય છે, એને ઓળખતા શીખવું એ પહેલું પગલું છે.
સાચી વાત. બીજું, દુનિયામાં શું ચાલી રહ્યું છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અર્થતંત્ર, એને વધુ સારી રીતે સમજી શકીએ. જ્યારે આપણે ગ્લોબલ દેવાની વાત સાંભળીએ કે વ્યાપાર કરારોની, કે કોઈ દેશમાં અશાંતિ ચાલી રહી હોય, ત્યારે એના ઐતિહાસિક મૂળ વિશે વિચારી શકીએ. શું આમાં પેલી નવ વસાહતી પેટર્ન દેખાય છે?
ચોક્કસ. ત્રીજું, અને આ આપણા માટે બહુ લાગુ પડે, આપણા પોતાના સમાજમાં જે સામાજિક ન્યાય માટેની લડાઈઓ ચાલે છે એની સાથે આ વિચારોને જોડી શકીએ. પેલો સબોલ્ટરનો વિચાર, આપણી આસપાસ કોણ છે જે હાંશિયામાં છે, કોનો અવાજ દબાયેલો છે જાતિના કારણે, વર્ગના કારણે, લિંગ કે ધર્મના કારણે. શું આપણે એમના માટે બોલીએ છીએ કે પછી એમને પોતાનો અવાજ ઉઠાવવા માટે જગ્યા બનાવી આપીએ છીએ?
આ બહુ મહત્વનો મુદ્દો છે.
અને છેલ્લે, મુસાફરી કરવાનો શોખ હોય તો એમાં પણ બીજી સંસ્કૃતિઓને ખાલી એક્ઝોટિક તમાશો ન ગણતા ત્યાંના લોકોના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરો. એમનો ઇતિહાસ, એમના વર્તમાન સંઘર્ષો જાણવા, વધુ જવાબદાર પ્રવાસી બનવું.
આ બધી ચર્ચા પરથી મારા મનમાં એક વાત બહુ સ્પષ્ટ થઈ કે ઇતિહાસ ખરેખર ક્યારેય પૂરો નથી થતો, એ વર્તમાનને સતત ઘડતો રહે છે. રોબર્ટ યંગનું આ પુસ્તક આપણને એક જોરદાર લેન્સ આપે છે એ જોવા માટે કે વસાહતવાદનો પડછાયો કેટલો લાંબો છે અને આજે પણ આપણી દુનિયા પર કેવી રીતે ફેલાયેલો છે. આ સમજવું ખાલી ભૂતકાળ જાણવા માટે નહીં, પણ આજના અન્યાય અને અસમાનતાને સમજવા અને એનો સામનો કરવા માટે પણ એટલું જ જરૂરી છે.
અને મારા માટે જે સૌથી મહત્વની વાત રહી એ છે કે મુક્તિની પ્રક્રિયા બેવડી હોય છે. રાજકીય અને આર્થિક આઝાદી તો ખરી જ, પણ સાથે સાથે પેલું મનનું આ અપોક્યુકાઇઝેશન, આપણા વિચારો, આપણી માન્યતાઓ, આપણી સંસ્કૃતિ પર જે વસાહતી અસર છે એનાથી મુક્ત થવું પણ એટલું જ, કદાચ એનાથી પણ વધુ જરૂરી છે. યંગનું પુસ્તક આપણને દુનિયાને ખાલી યુરોપ કે પશ્ચિમના દૃષ્ટિકોણથી નહીં, પણ ગ્લોબલ સાઉથ, એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના અનુભવો અને સંઘર્ષોના દૃષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે. અને એ દૃષ્ટિકોણ ખાલી પીડાનો નથી, પણ પ્રતિકારનો, સર્જનાત્મકતાનો અને એક નવા, વધુ ન્યાય ભવિષ્યની આશાનો પણ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.